નમસ્તે શ્રોતા મિત્રો, 21મી સપ્ટેમ્બર દર વર્ષે વિશ્વ આલ્ઝાઇમર ડે તરીકે ઉજવાય છે. આપ સૌ તો જાણો જ છો કે આલ્ઝાઇમર એ મગજ અને જ્ઞાનતંતુનો રોગ છે. આ દિન નિમિત્તે વિશ્વભરની તબીબી સંસ્થાઓ અને તબીબો વર્કશોપ, સેમિનાર અને જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજતા હોય છે. વર્લ્ડ આલ્ઝાઇમર ડે નિમિત્તે શ્રોતા મિત્રોને મગજ અને જ્ઞાનતંતુના રોગની પ્રાયોગિક અને પ્રાથમિક માહિતી મળે તે હેતુથી અમદાવાદ સ્થિત ડોક્ટર સુધીર શાહના નિવાસસ્થાને જઈ અમે મુલાકાત લીધી. મગજના અને જ્ઞાનતંતુઓના રોગોના સંશોધન અને તબીબી સારવારમાં તેમણે જે પ્રદાન આપ્યું છે તે બદલ આ વર્ષે ભારત સરકારે તેમનું પદ્મશ્રીથી સન્માન કર્યું છે. આવો તેમની પાસેથી જ આ રોગ વિશે, ઉપચારો વિશે અને કઈ રીતે જીવનશૈલીમાં કંઈક પરિવર્તન લાવી શકાય તેની વાતો સાંભળીશું.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ડોક્ટર સુધીરભાઈ, અમને જરા એ ભૂમિકા બાંધી આપો કે આવા ડેની જરૂરિયાત શા માટે છે?
આલ્ઝાઇમર ડિઝીઝ એ વિશ્વમાં બહુ ઝડપથી વધતો જતો પ્રોગ્રેસિવ એટલે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. એને અમારી ભાષામાં ન્યુરો ડિજનરેટિવ ડિઝીઝ કહેવાય. અલોઇસ આલ્ઝાઇમર નામના જર્મન સાયન્ટિસ્ટે 1906માં એક પેપર પબ્લિશ કર્યું હતું, જેમાં આવા રોગના લક્ષણો એને લખ્યા હતા, પરંતુ એ જમાનામાં એ નામથી એ રોગ પ્રચલિત નહોતો. એના વિદ્યાર્થીએ અંજલિ આપવા માટે એમના મૃત્યુ પછી આ રોગનું આલ્ઝાઇમર ડિઝીઝ તરીકે વિશ્વમાં નામ અંકિત કર્યું અને ત્યારથી આલ્ઝાઇમર ડિઝીઝ કહેવાય છે. તો આપને જાણીને આશ્ચર્ય થશે કે 2015માં વર્લ્ડમાં 48 મિલિયન લોકોને આલ્ઝાઇમર ડિઝીઝ હતો આશરે, અને 2016માં એ સંખ્યા વધીને પ્રાય 52 કે 54 મિલિયન જેટલી પહોંચી છે. એનું કારણ શું? તો જેમ જેમ વિશ્વની અંદર લોકોની આયુ મર્યાદા વધતી જાય છે, તેમ તેમ આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. હૃદય રોગને આપણે નાથી લીધો મહદઅંશે. કેન્સરના 50% કેસીસ મેડિકલ સાયન્સે સોલ્વ કર્યા. રોડ ટ્રોમા એક્સિડન્ટમાં પણ ઘણી સક્સેસ મળી. હવે જ્યારે મનુષ્યનું આયુષ્ય જે પહેલાં 60 થી 65 વર્ષનું હતું, આજથી 50 વર્ષ પહેલાં, એ આજે 80 થી 85 વર્ષનું થયું, તો આ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ જે 65 વર્ષ પછી જોવા મળે છે, મોટાભાગના અલ્ઝાઇમરના કેસ 65 વર્ષ પછી 95% કેસીસ એ રીતના આવે, માત્ર 5% અલ્ઝાઇમર એનાથી ઓછી ઉંમરમાં આવે. એટલે આવા રોગનું એક લોકોમાં જાગૃતિ ફેલાવી બહુ જ જરૂરી લાગી, એટલે આ ડિસીઝનો ડે ઉજવવામાં આવ્યો.
પણ ડૉક્ટર સુધીરભાઈ, આલ્ઝાઇમર થવાનું કારણ શું?
એ થવાનું કારણ બ્રેઇન સંકોચાય, એની અંદર બે મેઇન ચેન્જીસ થાય. એમાયલોઇડ પ્લેક્સ નામના સ્પેસિફિક પ્રોટીન એ બ્રેઇનના કોષોની વચ્ચે જમા થાય, અને NFT ન્યુરોફિબ્રિલરી ટેંગલ્સ એ બ્રેઇનની કોષોની અંદર કોઈ એબનોર્મલ પ્રોટીન સિક્વન્સ ઊભી થવાથી રોંગ પ્રોટીન અંદર પેદા થાય, જે સેલ એને કાઢી ના શકે એટલે સેલનું ડેથ થાય, અને વચ્ચે જે મેટ્રિક્સ છે એમાં પ્લેક્સ બને એટલે નાશ પામે.
એટલે જીનેટિક કહી શકાય.
અલ્ઝાઇમર ડિઝીઝ માત્ર 5 થી 15% કેસમાં જ જીનેટિક હોય છે, બાકી બધા ઉંમર એટલે વયસ્ક લોકોને થતો નોન જીનેટિક પ્રકારનું છે. હાલમાં નવા જીન્સ જોકે શોધાતા જાય છે, પરંતુ મોટાભાગના કેસીસ હાલની તારીખમાં ડિજનરેટિવ જ હોય છે.
એટલે જીવનશૈલીને આધારિત કહી શકાય, અને જો એમ હોય તો કયા પ્રકારની જીવનશૈલી અપનાવવી જોઈએ?
જીવનશૈલીના કારણો બી કહી શકાય, કારણ કે આજની જે રેટ રેસ છે, જેની અંદર મનુષ્યો દોડભાગ કરે છે, પૂરતી ઊંઘ લેતા નથી, ખોરાકની અંદર પણ જાત જાતના એમના જંક ફૂડ અને હેવી ફૂડ, ચીઝ ચોકલેટ વાળા, આ બધાથી બ્રેઇનને નુકસાન થાય. જો જે મનુષ્ય રેગ્યુલર સ્લીપ લે, પૂરી રેગ્યુલર એક્સરસાઇઝ 40 મિનિટ એવી રોજ, એવી 5-6 દિવસ અઠવાડિયામાં કરે, સ્ટ્રેસ ના રાખે, યોગ પ્રાણાયામની શૈલીથી જીવન કરે, કેફી પીણાઓ ના લે, ઓમેગા 3 એમાઇનો એસિડવાળા, ઓમેગા 3 ફેટી એસિડવાળી વસ્તુઓ લે, જેમ કે આલમંડ છે કે સાલમન ફિશ છે વગેરે, અને કોઈપણ પ્રકારના ટોક્સિક દ્રવ્યોનું એને ખોરાકમાં સંમેલન ના થાય, તો મોટાભાગે અલ્ઝાઇમરને તમે આવતો અટકાવી શકો અથવા લંબાવી શકો.
અલ્ઝાઇમર થવાનો છે તેની આપણને ખબર કઈ રીતે પડે? મને કઈ રીતે ખબર પડે કે મને આગામી વર્ષોમાં અલ્ઝાઇમર થઈ શકે છે?
અલ્ઝાઇમરના કેટલાક લક્ષણો જે છે એને તમે સિમ્પટમ્સ ઉપરથી ઓળખો એ વધારે યોગ્ય છે. કેટલાક ટેસ્ટ છે જેમાં કમરના પાણીની અંદર CSF માં ટાઉ પ્રોટીન જોવું, કે બ્રેનના પેટ સ્કેન, કે અમુક પ્રકારના FMRI વગેરે કરો, તો તમને જે હાઈ રિસ્ક કેસીસ હોય, કે દાખલા કે ફેમિલિયલ કેસ હોય, તો એ કેસની અંદર આને અલ્ઝાઇમર થશે કે નહીં એનું જીન ટેસ્ટિંગ કરો, કે આવા ટેસ્ટ કરો તો ખબર પડી શકે. પણ મેં અગાઉ કહ્યું એમ, મોટાભાગના કેસ ડિજનરેટિવ કેસ હોવાથી એની અંદર તો તમારે એના લક્ષણો પરથી શોધવું પડે. કયા લક્ષણો? તો એના કેટલાક મહત્વના લક્ષણો છે. જ્યારે દર્દીને વાત વાતમાં થોડુંક નામ ભૂલવાનું શરૂ થાય, નાની નાની વસ્તુ ક્યાં મૂકીએ ભૂલવાનું શરૂ થાય, એણે કરેલા કમિટમેન્ટ ભૂલવાના શરૂ કરે, એમ રિસન્ટ મેમરી એટલે યાદશક્તિના રોગથી શરૂ થતો આ રોગ ધીરે ધીરે વધીને ઓરિએન્ટેશન ટુ ટાઈમ પ્લેસ એટલે સ્થળ કાળનું ભાન ભૂલવું, મૂડના ફ્લક્ચ્યુએશન એટલે ડિપ્રેશનથી માંડીને ગુસ્સો, તેના પછી દર્દીને સ્પીચમાં, કમ્યુનિકેશનમાં, સમજવામાં, બોલવામાં, ભાષાના શબ્દો શોધવામાં તકલીફ પડે, જેને વર્ડ ફાઇન્ડિંગ ડિફિકલ્ટી, પછી સેન્ટેન્સ ડિફિકલ્ટી વગેરે વગેરે શરૂ થાય, અને પછી કમ્યુનિકેશન ઓછું થતું જાય. એ ઉપરાંત એને કપડાં પહેરવામાં, નાહવામાં, એવી કોમન રૂટીન એક્ટિવિટીમાં મુશ્કેલીઓ થોડી શરૂ થાય, અને જેમ જેમ રોગ આગળ વધતો જાય તેમ મનુષ્યને ઘરનું બાથરૂમ પણ શોધવામાં મુશ્કેલી પડે, જેને વિઝ્યુઓસ્પાશિયલ કહેવાય. પહેલાં શરૂઆતમાં એ રસ્તા ભૂલવા માંડે, પછી તો ઘરની જે કોમન વસ્તુઓ છે એ પણ ભૂલવા માંડે, મિત્રો સંબંધીઓ સાથેનું ઇન્ટરેક્શન ઓછું થતું જાય, સ્વભાવમાં ઘણું પરિવર્તન આવે, એમ મલ્ટિપલ મોડાલિટી. એટલે આ માત્ર મેમરીનો રોગ છે એવું ન માનશો. ભલે મેમરી એનો કોર પ્રોબ્લેમ છે, એમાં એ રિસન્ટ મેમરી, પરંતુ આ રોગમાં ભાષા, સમજશક્તિ, બુદ્ધિશક્તિ, વિચારશક્તિ, વર્તણૂક, આ બધા જ પાસા ધીરે ધીરે ખવાતા જાય છે.
ડૉક્ટર સુધીરભાઈ, આપણે અલ્ઝાઇમરની વાત કરીએ છીએ ત્યારે હંમેશા એની સાથે ડિમેનેશિયાની પણ વાત આવતી હોય છે, તો આ બંને વચ્ચે શું ફરક છે?
બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપે કર્યો. જો ડિમેન્શિયા એટલે કે મેન્શિયા એટલે બુદ્ધિશક્તિ, અને ડી એટલે નાશ પામો. જ્યારે બુદ્ધિશક્તિનો, સ્મૃતિનો નાશ થાય એને ડિમેન્શિયા કહેવાય. ખરેખર તો આમાં સ્મૃતિ સિવાય આપણે વાત કરીએ એમ ઘણી બધી વસ્તુઓ ભાષાથી માંડીને સ્વભાવમાં પરિવર્તન, એટલે આને મતિ નાશ અથવા સ્મૃતિ લોપ નહીં, મતિ લોપનો રોગ કહી શકાય. આ ડિમેન્શિયાના મોટાભાગના જે કેસીસ છે, 100 માંથી 60 કેસ આશરે અલ્ઝાઇમરના, એટલે મોટો ચંક એ અલ્ઝાઇમર ડિઝીઝનો છે. અલ્ઝાઇમર જેવો નેક્સ્ટ અગત્યનો જે 20-30% કેસીસમાં હોય છે એ વાસ્ક્યુલર ડિમેન્શિયા, એટલે કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, લોહીમાં કોલેસ્ટ્રોલ, લોહીની ચરબી, શરીરનું જાડાપણું, વ્યસનો, આ બધાથી બ્રેનની નાની મોટી નળીઓમાં જે ક્લોટ પેદા થાય અને બ્લડ સર્ક્યુલેશન બગડે, એનાથી જે યાદશક્તિથી માંડીને ભાષા અને બુદ્ધિથી માંડીને નિર્ણય શક્તિ અને સ્વભાવમાં પરિવર્તન આવે એ પણ ડિમેન્શિયા કહેવાય, પણ એ વાસ્ક્યુલર ડિમેન્શિયા
કહેવાય.
હા, બંનેની ટ્રીટમેન્ટ અલગ છે. આ સિવાયના પણ ઘણા ડિમેન્શિયા છે જે મારે ક્લેરિફાય કરવા જોઈએ. ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા, જેમાં મહદઅંશે સ્વભાવનું અને બુદ્ધિનું પરિવર્તન, નિર્ણયનું પરિવર્તન આવે છે, એ ઉપરાંત CJD એટલે વાયરસ પ્રાયણથી થતા કેટલાક રોગ છે, કેટલાક ઇન્ફેક્શનના રોગ છે. પરંતુ આ બધા રોગોની બહુ યોગ્ય સારવારો અત્યાર સુધી કહીએ એની બહુ નથી. એમાં પ્રિવેન્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, શક્ય હોય ત્યાં સુધી. પણ જે હવેના જે હું થોડાક વાત કરીશ, એ 100 માંથી 10 જ કેસ આવા હોય છે જે ડિમેન્શિયાના, જે ટ્રીટેબલ હોય છે. દાખલા તરીકે B1 B12ની ડેફિશિયન્સી હોવી, થાઇરોઇડની ઉણપ કે થાઇરોઇડનું વધી જવું, બીજા હોર્મોનની ગરબડ થવું, કેલ્શિયમ મેગ્નેશિયમ મેટાબોલિઝમ બગડવું, બ્રેઇનમાં નાનો ક્લોટ સબડ્યુરલ હિમેટોમા આવવો, બ્રેઇનની અમુક પ્રકારની ટ્યુમર, બ્રેઇનમાં પાણી ભરાવવું, ટેમ્પરરી એક્સિડન્ટથી જે મેમરી જાય, આ બધા જે છે એ રિવર્સિબલ ડિમેન્શિયા કહેવાય. અને હાલમાં છેલ્લા 7-8 વર્ષમાં વિશ્વમાં ખૂબ ખ્યાતિ પામેલો કુખ્યાત રોગ જેને ઓટોઇમ્યુન ડિમેન્શિયા કહે છે, ઇમ્યુન મીડિયેટેડ, જેમાં ઇમ્યુનોલોજીકલ સિસ્ટમને ગરબડ થવાથી મેમરી લેપ્સ ચાલુ થાય, ખેંચો શરૂ થાય, અને એ ડૉક્ટરના ધ્યાનમાં આવેલો છે અને એની પણ ટ્રીટમેન્ટ કંઈક અંશે થઈ શકે છે.
અને હું દાખલા તરીકે પ્રવૃત્ત હોઉં, સ્પોર્ટ્સમેનની જેમ રોજ ચાલતો ફરતો હોઉં, રમત સાથે સંકળાયેલો હોઉં, એક્ટિવિટી પણ કરતો હોઉં, તો પણ આ થઈ શકે બધું?
આ જો આપના જીન્સમાં હોય તો એ થઈ શકે, પણ તમે આ બધા કરવાથી જીન્સને ઓલ્ટર કરીને થોડું ડિલે કરી શકો અથવા માઇલ્ડ કરી શકો. અને એ જીનેટિક એક્સપ્રેશન જેને કહીએ છીએ તમે ઘણું નાથી શકો. આ ઉપરાંત સ્પોર્ટ્સ અને બધું કરવાથી જે ડિજનરેટિવ ટાઈપના ડિમેન્શિયા છે જેમાં જીન્સ ઇન્વોલ્વ નથી થયા, એમાં તો ઘણો જ ફાયદો થાય છે. એટલા માટે જ જેમ અગાઉ કહેવામાં આવ્યું, રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી બ્રેઇનનું જે મેમરીનું ચીપ છે જેને આપણે હિપ્પોકેમ્પસ ને એમાઇગડાલા કહે, જેમાં આપણી મેમરી સ્ટોર થાય ને રિટ્રાઈવ થાય, એના કોષોની અભિવૃદ્ધિ થાય છે ને એનાથી તમારી મેમરીને બદલાવ કે નુકસાન થતો ઘણો અટકી શકે.
તબીબી સંશોધન, પ્રગતિ અને દવાઓ કયા પ્રકારની ડેવલપમેન્ટ કઈ રીતનું છે તે ક્ષેત્રમાં?
આમ તો અન્ડરલાઈંગ કોઝ પ્રમાણે તમે ટ્રીટમેન્ટ કરી શકો, જેમ કે વાસ્ક્યુલર ડિમેન્શિયા હોય તો બ્લડ પ્રેશર, ડાયાબિટીસની, કોલેસ્ટ્રોલની ટ્રીટમેન્ટ કરો, લોહી પતલું પાડવાની એસ્પિરિન ગ્રુપની વગેરે દવા આપો વગેરે વગેરે. અને જે ટ્રીટેબલ વાત કરીએ, એમ વિટામિન ડેફિશિયન્સી કે થાઇરોઇડ કે પેરાથાઇરોઇડ હોર્મોનની હોય તો એની ટ્રીટમેન્ટ કરો, સબડ્યુરલ હોય તો ઓપરેશન કરો, બ્રેઇન ટ્યુમર હોય તો સર્જરીથી કરી શકો. પરંતુ અલ્ઝાઇમરના રોગની અંદર આજની તારીખમાં પણ સાયન્સને કોઈ ખાસ નોંધપાત્ર ફાયદો થાય એવી પ્રગતિવાળી શોધ મળી નથી. એની જે 4 મુખ્ય દવાઓ છે, નિષ્ણાત ડૉક્ટરો જે તે તબક્કામાં યોગ્ય માત્રામાં શરૂ કરે છે, એના પણ કેટલાક પ્રોટોકોલ્સ છે. કેટલીક આયુર્વેદિક દવાઓ પણ અમારા ધ્યાનમાં છે જેના ઉપર પણ પેટન્ટ અને સંશોધનો થયેલા છે, જે પણ કંઈક અંશે 5-10-15-20% જેટલો પણ ફાયદો કરી શકે. પણ અગાઉ સ્પષ્ટ કર્યું એમ, અલ્ઝાઇમર એ ટ્રીટ થાય એવો રોગ ઝડપથી નથી. એને બદલે એને પ્રિવેન્ટ કરવા માટે રેગ્યુલર લાઇફસ્ટાઈલ, ડાયટ, એક્સરસાઇઝ, સ્લીપ, ગ્રીન ટી, આ બધું કરવું જોઈએ. અત્રે મારે એક સ્પષ્ટ કરવું જોઈએ કે આખા વિશ્વનું સંશોધનનું બિંદુ અત્યારે અલ્ઝાઇમર ડિઝીઝ છે. વિશ્વના વિકસતા દેશોની ગ્રોઈંગ પોપ્યુલેશન, જે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, આ બધાના 70 પછીની ઉંમરવાળા દર્દીઓ લાખો કરોડોની સંખ્યામાં વધતા જાય છે બીકોઝ ઓફ સાયન્સ. આ દર્દીઓ માટે એટલી બધી શોધખોળ થઈ છે, જેમાં બીટા એમાયલોઇડ વેક્સિનથી માંડીને સેલ ટ્રાન્સપ્લાન્ટ, સ્ટેમ સેલ થેરાપી, ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન, કેટલાક આલ્ફા સિક્રેટેઝ ઇનહિબિટર, એમાયલોઇડ પ્લેગને દૂર કરવાની દવાઓ, રેડિએશન અને જાત જાતના, એક જાતના જેને કાયાકલ્પ કહી શકાય એવા પ્રકારના પ્રયોગો ચાલી રહ્યા છે. અને મને આશા છે કે આવનારા 5-10-25 વર્ષમાં આપણે બીજા રોગોની જેમ આ રોગને પણ નાથી શકીશું. પરંતુ ત્યાં સુધી આપણે આ રોગથી અટકવા આ બધી જે વાતો આપણે ફરી ફરીને કરી એના ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
ડૉક્ટર સુધીરભાઈ, આપે આટલો આપનો સમય ફાળવી અને અમારી સાથે વાતચીત કરી તે બદલ આપનો અમે SBS વતી ખૂબ જ આભાર માનીએ છીએ.
આપ સૌ મિત્રોને આ બાને મળવાની, રેડિયો દ્વારા મળવાની ખૂબ આનંદ થયો અને આપ સૌને અમારી ખૂબ શુભેચ્છાઓ છે. સ્વસ્થ જીવન જીવો અને તમારા સૌનું સ્વાસ્થ્ય દ્વારા કલ્યાણ કરો.
થેન્ક યુ.